વચનામૃત ગઢડા મધ્યનું 64મું ભગવાનના અવતારોમાં ન્યૂનાધિક ભાવ વિશે. માયાના ઉદરમાં રહેલા જીવનું કલ્યાણ સૃષ્ટિ રચ્યા વગર થવા ન થવા અંગેના પ્રશ્નની સ્પષ્ટતા. સંવત 1881ના પોષ સુધી 7મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તક્યા નખાવીને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનના જે અવતાર છે તે સર્વે સરખા જ છે કે તેમાં અધિક ન્યૂન ભાવ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે વ્યાસજીના કરેલ જે સર્વે ગ્રંથ તે સાંભળ્યા ને પછી પૂર્વા પર વિચારીને જોયું ત્યારે તેમાંથી અમને એમ સમજાણું છે જે મચ્છ કચ્છ વારાહ નૃસિહાદિક જે ભગવાનના અવતાર છે તે સર્વે અવતારના અવતારી શ્રી કૃષ્ણ ભગવાન છે, પણ બીજા અવતારની પેઠે શ્રી કૃષ્ણ ભગવાન તે અવતાર નથી, એ તો અવતારી જ છે. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે આપણા ઈષ્ટદેવ છે અને તે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર શ્રીમદ ભાગવત પુરાણના 10મ સ્કંધને વિશે સંપૂર્ણ કહ્યા છે. માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિશે અમે 10મ સ્કંધને અતિશય પ્રમાણ કર્યો છે અને બીજા જે સર્વે અવતાર તે પણ શ્રી કૃષ્ણ ભગવાનના છે. માટે એ અવતાર ને એ અવતારને પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તે સર્વેને આપણે માનવા, પણ વિશેષે કરીને તો શ્રી કૃષ્ણ ભગવાન ને તેના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તેને જ માનવા. પછી પુરુષોત્તમ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન જીવના કલ્યાણને અર્થે આ જગતને સૃજે છે તે વિશ્વ ન રચ્યું હોય ને માયાના ઉદરમાં જીવ હોય તેનું ભગવાન કલ્યાણ કરે તો શું ન થાય? જે એટલો વિશ્વ સૃજવાનો ભગવાન દાખલો કરે છે એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે તે તો રાજાધિરાજ છે અને અખંડ મૂર્તિ છે અને પોતાનું અક્ષરધામ રૂપી જે તખત તેને વિશે સદા વિરાજમાન છે અને તે અક્ષરધામને આશ્રિત અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. તે જેમ કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય ને તેને અસંખ્ય ગામડા હોય, તેમાંથી એક બે ગામ ઉજળ થયા હોય અથવા વસ્યા હોય પણ તે તો રાજાની ગણતીમાં પણ ન હોય, તેમ શ્રી કૃષ્ણ ભગવાન તે અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. તે બ્રહ્માંડનો કાંઈ એક સામટો પ્રલય થતો નથી અને તેમાંથી એકાદા બ્રહ્માંડનો પ્રલય થાય તે તો ભગવાનની ગણતીમાં પણ નથી. અને તે શ્રી કૃષ્ણ ભગવાનનો દેવકીજી થકી જે જન્મ તે તો કથન માત્ર છે અને એ શ્રી કૃષ્ણ તો સદા અજન્મા છે. અને તે શ્રી કૃષ્ણ ભગવાનનું જે અક્ષરધામ છે તે વ્યતિરેકપણે તો પ્રકૃતિ પુરુષ થકી પર છે અને અન્વયપણે કરીને તો સર્વે ઠેકાણે છે. જેમ આકાશ છે તે અન્વયપણે કરીને તો સર્વત્ર છે અને વ્યતિરેકપણે તો ચાર ભૂત થકી પર છે, તેમજ શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે અને તે ધામને વિશે ભગવાન અખંડ વિરાજમાન રહે છે અને તે ધામમાં રહ્યા થકા અનંત કોટી જે બ્રહ્માંડ છે તેને વિશે જ્યાં જેને જેમ દર્શન દેવું ઘટે ત્યાં તેને તેમ દર્શન દે છે અને જે સાથે બોલવું ઘટે તે સાથે બોલે છે અને જેનો સ્પર્શ કરવો ઘટે તેનો સ્પર્શ કરે છે. જેમ કોઈક સિદ્ધ પુરુષ હોય તે એક ઠેકાણે બેઠો થકો હજારો ગાઉ દેખે ને હજારો ગાઉની વાર્તાને સાંભળે, તેમ ભગવાન પોતાના અક્ષરધામમાં રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડને વિશે જ્યાં જેમ જણાવવું ઘટે ત્યાં તેમ જણાય છે, અને પોતે તો સદા પોતાના અક્ષરધામમાં જ છે. અને એક ઠેકાણે રહ્યા થકા જે અનંત ઠેકાણે જણાય છે તે તો પોતાની યોગ કળા છે. જેમ રાસમંડળને વિશે જેટલી ગોપ્યું તેટલા જ પોતે થયા, માટે એક ઠેકાણે રહ્યા થકા જે અનંત ઠેકાણે દેખાવું એ જ ભગવાનનું યોગ કળાએ કરીને વ્યાપકપણું છે. પણ આકાશની પેઠે અરૂપપણે કરીને વ્યાપક નથી. અને જે ભગવાનની યોગ માયાએ કરીને 50 કરોડ યોજન જે પૃથ્વીનું મંડળ છે તે પ્રલયકાળને વિશે પરમાણુ રૂપ થઈ જાય છે, અને તે પૃથ્વી પાછી સૃષ્ટિકાળને વિશે પરમાણુમાંથી 50 કરોડ યોજન થાય છે. અને ચોમાસું આવે છે ત્યારે ગાજવીજ ને મેઘની ઘટા થઈ આવે છે. એ આદિક સર્વે આશ્ચર્ય તે ભગવાનની યોગ માયા કરીને થાય છે. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે મુમુક્ષુને સર્વ પ્રકારે ભજન કરવા યોગ્ય છે. શા માટે જે બીજા અવતારને વિશે તો એક કે બે કળાનો પ્રકાશ હોય છે, અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે તો સર્વે કળાઓ છે. માટે એ શ્રી કૃષ્ણ ભગવાન તો રસિક પણ છે ને ત્યાગી પણ છે ને જ્ઞાની પણ છે ને રાજાધિરાજ પણ છે ને કાયર પણ છે ને શૂરવીર પણ છે ને અતિશય કૃપાળુ પણ છે ને યોગ કળાને વિશે પ્રવીણ છે ને અતિશય બળિયા પણ છે ને અતિશય છળિયા પણ છે. માટે સર્વે કળાએ સંપન્ન તો એક શ્રી કૃષ્ણ ભગવાન જ છે. અને તે શ્રી કૃષ્ણ ભગવાનનું જે અક્ષરધામ તેને આશ્રિત જે અનંત કોટી બ્રહ્માંડ તે પણ સદાય રહે છે. તેમાંથી જે બ્રહ્માંડની 100 વર્ષની આવરદા પૂરી થાય તે બ્રહ્માંડનો નાશ થાય તેણે કરીને કાંઈ સર્વે બ્રહ્માંડનો નાશ થતો નથી. માટે પ્રલયકાળમાં શા સારું કલ્યાણ કર્યું જોઈએ? સર્વે બ્રહ્માંડ વસે જ છે તો એવી રીતે એ પ્રશ્નનું સમાધાન છે. એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા શ્રીજી મહારાજે કરી. તેને સાંભળીને સર્વે હરિભક્ત એમ જાણતા હવા જે એ જ જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું 64મું
ગઢડા મધ્યના 64મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 2 છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે મચ્છ કચ્છાદિક અવતારોના અવતારી શ્રી કૃષ્ણ છે, માટે એ મચ્છ કચ્છાદિક અવતારોના ગ્રંથથી શ્રી કૃષ્ણના ગ્રંથને અધિક માનવા, તેમજ અમે સર્વ અવતારના અવતારી સર્વોપરી સાક્ષાત ભગવાન છીએ, માટે અમારા ગ્રંથને વિશેષ માનવા એમ જણાવ્યું છે. બીજી બાબતમાં પરોક્ષ શ્રી કૃષ્ણના દ્રષ્ટાંતે કરીને પોતાનું સર્વોપરીપણું કહ્યું છે જે અમે રાજાધિરાજ અખંડ મૂર્તિ અક્ષરધામને વિશે વિરાજમાન છીએ, અને અમારા અક્ષરધામને આશરીને અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. તે બ્રહ્માંડોનો એક સામટો પ્રલય થતો નથી એમ કહ્યું છે, અને શ્રી કૃષ્ણને દ્રષ્ટાંતે કરીને પોતાને અજન્મા કહ્યા છે. ત્રીજી બાબતમાં અક્ષરધામ જે પોતાનું તેજ તેનું અન્વય વ્યતિરેક પણ કહ્યું છે ને એ અક્ષરધામમાં રહ્યા થકા યોગ કળાએ કરીને અનેક ઠેકાણે દર્શન આપીએ છીએ એમ કહ્યું છે. પ્રશ્ન એક. પહેલા પ્રશ્નમાં શ્રીજી મહારાજે શ્રી કૃષ્ણને પોતાના ઈષ્ટદેવ કહ્યા અને લોયાના 14મા વચનામૃતમાં શ્રી કૃષ્ણને નારાયણના એટલે પોતાના અવતાર કહ્યા છે અને અમદાવાદના 7મા વચનામૃતમાં અમારા વિના બીજો કોઈ ભગવાન નથી એમ કહ્યું છે, તે કેવી રીતે સમજવું? ઉત્તર એક. શ્રીજી મહારાજ મનુષ્ય ભાવે બોલે ત્યારે પરોક્ષ અવતારોને દ્રષ્ટાંતે કરીને પોતાની વાત કરે અને જ્યારે પોતે ભગવાનપણે બોલે ત્યારે અમે ભગવાન છીએ એમ કહે. માટે આ ઠેકાણે મનુષ્ય ભાવે બોલ્યા છે તેથી શ્રી કૃષ્ણને ઈષ્ટદેવ કહ્યા છે. અને આમાં બીજા પ્રશ્નમાં જ પોતાના ધામને પણ પ્રકૃતિ પુરુષથી પર કહ્યું છે. તે પ્રકૃતિ પુરુષ તે જ શ્રી કૃષ્ણ છે. તે જ્યારે શ્રી કૃષ્ણથી પોતાનું ધામ પર કહ્યું તો પોતે તો પર હોય જ. આનો વિસ્તાર પ્રથમના 8મા વચનામૃતના પહેલા પ્રશ્નોત્તરમાં કર્યો છે. પ્રશ્ન બે. આમાં બીજા પ્રશ્નમાં એકાદા બ્રહ્માંડનો પ્રલય થાય છે પણ સામટો થતો નથી એમ કહ્યું અને પ્રથમના 8મા વચનામૃતમાં જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે પુરુષોત્તમ જે અમે તે અમે એક જ રહીએ છીએ તથા પ્રથમના 56મા વચનામૃતમાં સર્વે બ્રહ્માંડનો પ્રલય થઈ જાય છે ત્યારે પ્રગટ ભગવાન જે અમે તે અમે એક જ રહીએ છીએ તથા કાર્યાણીના 7મા વચનામૃતમાં આત્યંતિક પ્રલય થાય છે ત્યારે એકલું સચ્ચિદાનંદ ચિદ્ઘન જે અમારું તેજ તે રહે છે અને એ તેજમાં દિવ્ય મૂર્તિ એવા અમે રહીએ છીએ એમ કહ્યું છે, તે કેવી રીતે સમજવું? ઉત્તર બે. મૂળ પુરુષ અનંત છે. તે સર્વે મૂળ પુરુષોના કાર્યનો સાથે પ્રલય થતો નથી અને એક મૂળ પુરુષના કાર્યનો પ્રલય થાય તેને મહાપ્રલય તથા આત્યંતિક પ્રલય કહે છે. માટે પ્રથમના 8મા તથા 56મા વચનામૃતમાં પ્રલય કહ્યો છે તથા કાર્યાણીના 7મા વચનામૃતમાં આત્યંતિક પ્રલય કહ્યો છે તે એક મૂળ પુરુષના કાર્યને જ કહ્યો છે અને બીજા મૂળ પુરુષના કાર્ય તો હોય છે તેથી આમાં સામટો પ્રલય થતો નથી એમ કહ્યું છે. આનો વિસ્તાર પ્રથમના 8મા વચનામૃતના 5મા પ્રશ્નોત્તરમાં કર્યો છે. પ્રશ્ન ત્રણ. બીજા પ્રશ્નમાં અક્ષરધામ વ્યતિરેકપણે તો પ્રકૃતિ પુરુષથી પર છે અને અન્વયપણે તો સર્વે ઠેકાણે છે એમ કહ્યું, તે કેવી રીતે જાણવું? કેમ જે મૂર્તિમાન હોય તે મૂર્તિને વ્યતિરેક કહેવાય અને તેના પ્રકાશને અન્વય કહેવાય, પણ અક્ષરધામ તો નિરાકાર એક રસ તેજ છે, તેમાં અન્વય વ્યતિરેકપણું કેવી રીતે જાણવું? ઉત્તર ત્રણ. શ્રીજી મહારાજ પોતાના તેજના સમૂહને વિશે પોતાના મુક્તોએ સહિત વિરાજમાન છે, તે સમૂહને વ્યતિરેક કહેલ છે અને એ તેજના સમૂહની અનંત કિરણો છે. તે કિરણો મૂળ અક્ષર બ્રહ્મ તથા મૂળ પુરુષાદિક સર્વેને વિશે અંતર્યામીપણે વ્યાપક છે તેને અન્વય કહેલ છે. આ અન્વય સ્વરૂપને પ્રથમના 64મા વચનામૃતમાં તથા કાર્યાણીના 8મા વચનામૃતમાં સાકાર મૂળ અક્ષરનું આત્મા કહ્યું છે. માટે મૂળ અક્ષરાદિકમાં વ્યાપક છે તે તેજને અન્વય કહે છે. આનો વિસ્તાર પ્રથમના 7મા વચનામૃતના 5મા પ્રશ્નોત્તરમાં તથા પ્રથમના 21મા વચનામૃતના 7મા પ્રશ્નોત્તરમાં તથા પ્રથમના 41મા વચનામૃતના પહેલા પ્રશ્નોત્તરમાં કર્યો છે. ઇતિ ગઢડા મધ્યના 64મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.